ओम शांति। गुड मॉर्निंग। 9 मई 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूलीना महावाक्य छे। मीठा बाळको, तमने नशो रहेवो जोईए के जे शिवनी बधा पूजा करे छे ए हमणा आपणा बाप बन्या छे, आपणे एमना सन्मुख बैठा छीए। मीठा बाळको, तमने नशो रहेवो जोईए के जे शिवनी बधा पूजा करे छे એ આપણા બાપ બન્યા છે, આપણે એમના સન્મુખ બેઠા છીએ। પ્રશ્ન છે, મનુષ્ય ભગવાન પાસેથી ક્ષમા માંગે છે, શું તેમને ક્ષમા મળે છે? ઉત્તર છે, મનુષ્ય સમજે છે અમે જે પાપ કર્મ કર્યા છે તેની સજા ભગવાન ધર્મરાજ દ્વારા અપાવશે એટલે ક્ષમા માંગે છે, પરંતુ તેમને પોતાના કર્મોની સજા કર્મભોગના રૂપમાં ભોગવવી જ પડે છે। ભગવાન તેમને કોઈ દવા નથી આપતા, ગર્ભ જેલમાં પણ સજાઓ ભોગવવાની છે। સાક્ષાત્કાર થાય છે કે તમે આ આ કર્યું છે, ઈશ્વરીય ડાયરેક્શન અર્થાત માર્ગદર્શન પર નથી ચાલ્યા એટલે સજા છે। ગીત છે, તુને રાત ગવાઈ સોઈ કે, ઓમ શાંતિ। આ કોણે કહ્યું? રૂહાની બાપે કહ્યું, એ છે ઊંચામાં ઊંચા, બધા મનુષ્ય કરતા પણ, તો બધા આત્માઓ કરતા પણ ઊંચા। બધામાં આત્મા જ છે ને, શરીર તો પાર્ટ ભજવવા માટે મળ્યું છે। હમણાં તમે જુઓ છો સંન્યાસીઓ વગેરેના શરીરનું પણ કેટલું માન હોય છે, પોતાના ગુરુઓ વગેરેની કેટલી મહિમા કરે છે। આ બેહદના બાપ તો ગુપ્ત છે, આપ બાળકો સમજો છો? શિવ બાબા ઊંચામાં ઊંચા છે, એમના કરતા ઊંચું કોઈ નથી। ધર્મરાજ પણ એમની સાથે છે, કારણ કે ભક્તિ માર્ગમાં ક્ષમા માંગે છે, હે ભગવાન ક્ષમા કરજો। હવે ભગવાન શું કરશે? અહીં ગવર્મેન્ટ અર્થાત સરકાર તો જેલમાં નાખશે, એ ધર્મરાજ ગર્ભ જેલમાં દંડ આપે છે, ભોગના પણ ભોગવવી પડે છે, જેને કર્મભોગ કહેવાય છે। હવે તમે જાણો છો કર્મભોગ કોણ ભોગવે છે, શું થાય છે? કહે છે, હે પ્રભુ ક્ષમા કરો, દુઃખ હરો, સુખ આપો। હવે ભગવાન કોઈ દવા કરે છે શું? એ તો કાંઈ કરી ન શકે, ત્યારે ભગવાનને કેમ કહે છે? કારણ કે ભગવાનની સાથે પછી ધર્મરાજ પણ છે। ખોટું કામ કરવાથી જરૂર ભોગવવું પડે છે, ગર્ભ જેલમાં સજા પણ મળે છે, સાક્ષાત્કાર બધા થાય છે, સાક્ષાત્કાર વગર સજા નથી મળતી। ગર્ભ જેલમાં કોઈ તો દવા વગેરે નથી, ત્યાં સજા ભોગવવી પડે છે। જ્યારે દુઃખી થાય છે ત્યારે કહે છે, ભગવાન આ જેલમાંથી કાઢો। હમણાં આપ બાળકો કોની સામે બેઠા છો? ઊંચામાં ઊંચા બાપ છે, પરંતુ છે ગુપ્ત, બીજા બધાના તો શરીર દેખાય છે। અહીં શિવ બાબાને તો પોતાના હાથ પગ વગેરે નથી, ફૂલ વગેરે પણ કોણ લેશે? આમના હાથેથી જ લેવા પડશે જો ઈચ્છે તો, પરંતુ કોઈની પાસેથી લેતા પણ નથી। જેમ તે શંકરાચાર્ય કહે છે, અમને કોઈ અડે નહીં, તો બાપ કહે છે, હું પતિતોનું કાંઈ પણ કેવી રીતે લઈશ, મને ફૂલ વગેરેની જરૂર નથી। ભક્તિ માર્ગમાં સોમનાથ વગેરેના મંદિર બને છે, ફૂલ ચડાવે છે, પરંતુ મને તો શરીર નથી, આત્માને કોઈ અડશે કેવી રીતે? કહે છે, હું પતિતોથી ફૂલ કેવી રીતે લઉં? કોઈ હાથમાં કોઈ હાથ પણ ન લગાવી શકે, પતિતોને અડવા પણ ન દે। આજે બાબા કહે કાલે પછી જઈને નર્કવાસી બને છે, એવાને તો જુએ પણ નહીં। બાપ કહે છે, હું તો ઊંચામાં ઊંચો છું, આ બધા સંન્યાસીઓ વગેરેનો પણ રામા અનુસાર ઉદ્ધાર કરવાનો છે, મને કોઈ જાણતા નથી. શિવની પૂજા કરે છે પરંતુ એમને જાણે થોડી છે કે આ ગીતાના ભગવાન છે અને અહીં આવીને જ્ઞાન આપે છે. ગીતામાં શ્રી કૃષ્ણનું નામ આપી દીધું છે, શ્રી કૃષ્ણએ જ્ઞાન આપ્યું, બાકી શિવ શું કરતા હશે? તો મનુષ્ય સમજે છે એ આવતા જ નથી. અરે, પતિત પાવન શ્રી કૃષ્ણને થોડી કહેવાશે, પતિત પાવન તો મને કહે છે ને. તમારામાં પણ કોઈ થોડા છે જે આટલો રિગાર્ડ અર્થાત માન રાખી શકે છે? રહે કેટલા સાધારણ છે, સમજાવે પણ છે, હું આ સાધુઓ વગેરે બધાનો બાપ છું. જે પણ શંકરાચાર્ય વગેરે છે તે બધાના આત્માઓનો હું બાપ છું. શરીરોના બાપ જે છે એ તો છે જ, હું જ છું સર્વ આત્માઓનો બાપ. મારી બધા પૂજા કરે છે, હમણાં એ અહીં સન્મુખ બેઠા છે, પરંતુ બધા સમજે થોડી છે કે અમે કોની સામે બેઠા છીએ. આત્માઓ જન્મ જન્માંતરથી દેહ અભિમાનમાં ફસાયેલા છે એટલે બાપને યાદ નથી કરી શકતા, દેહને જ જુએ છે. દેહી અભિમાની હોય તો તે બાપને યાદ કરે અને બાપની શ્રીમત પર ચાલે. બાપ કહે છે મને જાણવા માટે બધા પુરુષાર્થી છે, અંતમાં પૂરા દેહી અભિમાની બનવાવાળા જ પાસ થશે, બાકી બધામાં થોડું થોડું દેહ અભિમાન રહેશે. બાપ તો છે ગુપ્ત, એમને કંઈ પણ આપી ન શકાય. બાળકીઓ શિવના મંદિરમાં પણ જઈને સમજાવી શકે છે, કુમારીઓએ જ શિવ બાબાનો પરિચય આપ્યો છે. છે તો કુમાર કુમારીઓ બંને જરૂર કુમારોએ પણ પરિચય આપ્યો હશે. માતાઓને ખાસ ઉઠાવે છે કારણ કે તેમણે પુરુષો કરતા વધારે સર્વિસ અર્થાત સેવા કરી છે, તો બાળકોને સર્વિસનો શોખ હોવો જોઈએ, જેમ તે ભણતરનો પણ શોખ હોય છે. તે છે શારીરિક, આ છે રૂહાની. શારીરિક ભણતર ભણશે, આ ડ્રિલ વગેરે શીખશે, મળશે કાંઈ પણ નહીં. સમજો, હમણાં કોઈને બાળક જન્મે છે તો ધૂમધામથી તેની છઠ્ઠી વગેરે મનાવે છે, પરંતુ તે મેળવશે શું? એટલો સમય જ નથી જે કાંઈ મેળવી શકે. અહીંથી પણ જઈને જન્મ લે છે, પરંતુ તે પણ સમજશે તો કાંઈ નહીં. અહીંથી જ જુદા થયેલા હશે તો જે શીખીને ગયા હશે તે અનુસાર નાનપણમાં જ શિવ બાબાને યાદ કરતા હશે. આ તો મંત્ર છે ને, નાના બાળકોને શીખવાડશે, તે બિંદુ વગેરે તો કાંઈ સમજશે નહીં, ફક્ત શિવ બાબા શિવ બાબા કહેતા રહેશે. શિવ બાબાને યાદ કરો તો સ્વર્ગનો વારસો મેળવી શકશો. આવી રીતે તેમને સમજાવશો તો તે પણ સ્વર્ગમાં આવી જશે, પરંતુ ઊંચું પદ નહીં મેળવી શકે. એવા ઘણા બાળકો આવે છે, શિવ બાબા કહેતા રહે છે, પછી અંતમતી સો ગતિ થઈ જશે. આ રાજધાની સ્થાપન થઈ રહી છે, હવે મનુષ્ય શિવની પૂજા કરે છે, પરંતુ જાણે થોડી છે જેમ નાનું બાળક શિવ શિવ કહે છે. જેમ નાનું બાળક શિવ શિવ કહે છે, સમજતું નથી, અહીં પણ પૂજા કરે છે પરંતુ પરિચય કાંઈ પણ નથી, તો તેમને બતાવવું જોઈએ તમે જેમની પૂજા કરો છો એ જ જ્ઞાનના સાગર ગીતાના ભગવાન છે, એ અમને ભણાવી રહ્યા છે, આ દુનિયામાં બીજા કોઈ મનુષ્ય નથી જે કહી શકે કે શિવ બાબા અમને રાજયોગ ભણાવી રહ્યા છે, આ ફક્ત તમે જાણો છો તે પણ ભૂલી જાઓ છો. ભગવાન ઉવાચ, હું તમને રાજયોગ શીખવાડું છું. કોણે કહ્યું ભગવાન ઉવાચ? કામ મહાશત્રુ છે, આના પર જીત મેળવો, જૂની દુનિયાનો સંન્યાસ કરો. તમે હઠ યોગી હદના તો નાનું બાળક છે, સતયુગમાં જ્ઞાનની જરૂર નથી રહેતી. જ્યાં જ્યાં શિવના મંદિર છે ત્યાં આપ બાળકો ખૂબ સારી સેવા કરી શકો છો. શિવના મંદિરોમાં જાઓ, માતાઓનું જવું સારું છે, કન્યાઓ જાય તો તેનાથી સારું છે. હમણાં તો આપણે બાબા પાસેથી રાજ્ય ભાગ્ય લેવાનું છે, બાપ આપણને ભણાવે છે, પછી આપણે મહારાજા મહારાણી બનીશું, ઊંચામાં ઊંચા બાપ જ છે, આવી શિક્ષા કોઈ મનુષ્ય આપી ન શકે. આ છે જ કળિયુગ, સતયુગમાં હતું આમનું રાજ્ય, આ રાજા રાણી કેવી રીતે બન્યા, કોણે રાજયોગ શીખવાડ્યો જે સતયુગના માલિક બન્યા, જેમની તમે પૂજા કરતા રહો છો એ અમને ભણાવીને સતયુગના માલિક બનાવે છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના, પતિત પ્રવૃત્તિ માર્ગવાળા જ પાવન પ્રવૃત્તિ માર્ગમાં જાય છે. કહે પણ છે, બાબા અમને પતિતોને પાવન બનાવો, પાવન બનાવીને આ દેવતા બનાવો, તે છે પ્રવૃત્તિ માર્ગ. નિવૃત્તિ માર્ગ વાળાના ગુરુ બનવાનું જ નથી, જે પવિત્ર બને છે તેમના ગુરુ બની શકે છે. એવા ઘણા કમ્પેનિયન અર્થાત સાથી પણ હોય છે, વિકાર માટે લગ્ન નથી કરતા, તો આપ બાળકો એવી એવી સર્વિસ કરી શકો છો. અંદર શોખ હોવો જોઈએ, અમે બાબાના સપૂત બાળકો બની કેમ નહીં જઈને સર્વિસ કરીશું? જૂની દુનિયાનો વિનાશ સામે છે. હમણાં શિવ બાબા કહે છે, શ્રી કૃષ્ણ તો હોઈ ન શકે, તે તો એક જ વખત સતયુગમાં હશે, બીજા જન્મમાં એ જ ફીચર્સ એ જ નામ થોડી હશે, 84 જન્મમાં 84 ફીચર્સ. શ્રી કૃષ્ણ આ જ્ઞાન કોઈને શીખવાડી ન શકે. તે શ્રી કૃષ્ણ કેવી રીતે અહીં આવશે? હમણાં તમે આ વાતોને સમજો છો. અર્ધો કલ્પ સારા જન્મ હોય છે, પછી રાવણ રાજ્ય શરૂ થાય છે, મનુષ્ય હુબહૂ જાણે જાનવર જેવા બની જાય છે, એકબીજા સાથે લડતા ઝઘડતા રહે છે. તો રાવણનો જન્મ થયો ને, બાકી 84 લાખ જન્મ તો છે જ નહીં, આટલી વેરાયટી અર્થાત વિવિધતા છે. જન્મ થોડી એટલા લે છે તો આ બાપ બેસીને સમજાવે છે, એ છે ઊંચામાં ઊંચા ભગવાન, એ ભણાવે છે. નેક્સ્ટમાં પછી અર્થાત ભગવાન પછી આ પણ તો છે ને, નહીં ભણશો તો કોઈની પાસે જઈને દાસ દાસીઓ બનશો, શું શિવ બાબાની પાસે દાસ દાસી બનશો? બાપ તો સમજાવે છે, ભણતા નથી તો જઈને સતયુગમાં દાસ દાસીઓ બનશો, જે કાંઈ પણ સર્વિસ નથી કરતા, ખાધું પીધું અને સૂતા, એનું શું બનશે? બુદ્ધિમાં આવે તો છે ને, શું બનીશું? અમે તો મહારાજા મહારાણી બનીશું, મારી સામે પણ નહીં આવશે. પોતે પણ સમજે છે આવા અમે બનીશું, પછી છતાં પણ શરમ ક્યાં છે? અમે પોતાની ઉન્નતિ કરીને કંઈ મેળવીએ છીએ સમજતા જ નથી. ત્યારે બાબા કહે છે, એવું ન સમજો, આ બ્રહ્મા કહે છે. હમણાં શિવ બાબા માટે સમજો. શિવ બાબાનો તો રિગાર્ડ રાખવાનો છે ને, એમની સાથે પછી ધર્મરાજ પણ છે, નહીં તો ધર્મરાજના દંડા પણ ખૂબ ખાશો. કુમારીઓએ તો બહુ જ હોશિયાર થવું જોઈએ. એવું થોડી અહીં સાંભળ્યું બહાર ગયા તો ખલાસ. ભક્તિ માર્ગની કેટલી સામગ્રી છે. હવે બાપ કહે છે, વિષ અર્થાત વિકાર છોડો, સ્વર્ગવાસી બનો, એવા એવા સ્લોગન અર્થાત સુવિચાર બનાવો. બહાદુર શેરનીઓ અર્થાત સિંહાણો બનો. બેહદના બાપ મળ્યા છે પછી શું પરવા. ગવર્મેન્ટ ધર્મને જ નથી માનતી તો તે પછી મનુષ્યથી દેવતા બનવા કેવી રીતે આવશે. તેઓ કહે છે, અમે કોઈ પણ ધર્મને નથી માનતા, બધાને અમે એક સમજીએ છીએ. પછી લડો ઝઘડો કેમ છો, જૂઠું તો જૂઠું સાચાની રત્તી પણ નથી. પહેલા પહેલા ઈશ્વર સર્વવ્યાપીથી જ જૂઠું શરૂ થાય છે. હિન્દુ ધર્મ તો કોઈ નથી, ક્રિશ્ચિયનનો પોતાનો ધર્મ ચાલ્યો આવે છે, તે પોતાને બદલતા નથી. આ એક જ ધર્મ છે જે પોતાના ધર્મને બદલી હિન્દુ કહી દે છે અને પછી નામ કેવા કેવા રાખે છે. શ્રી શ્રી ફલાણા. હવે શ્રી અર્થાત શ્રેષ્ઠ છે ક્યાં, શ્રીમદ પણ કોઈને નથી. આ તો તેમની આયરન એજેડ અર્થાત કળિયુગી મત છે. તેને શ્રીમદ કેવી રીતે કહી શકાય છે. હવે તમે કુમારીઓ ઊભી થઈ જાઓ તો કોઈને પણ સમજાવી શકો છો, પરંતુ યોગયુક્ત સારી હોશિયાર બાળકીઓ જોઈએ. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે. નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલી પોઈન્ટ, પોતાની ઉન્નતિ કરવા માટે બાપની સર્વિસ અર્થાત સેવામાં તત્પર રહેવાનું છે. ફક્ત ખાવું પીવું સૂવું આ પદ ગુમાવવું છે. બીજી પોઈન્ટ છે, બાપનો અને ભણતરનો રિગાર્ડ રાખવાનો છે. દેહી અભિમાની બનવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો છે. બાપની શિક્ષાઓને ધારણ કરી સપૂત બાળક બનવાનું છે. વરદાન છે, સેવા કરતા ઉપરામ સ્થિતિમાં રહેવાવાળા યોગયુક્ત યુક્તિયુક્ત સેવાધારી ભવ. જે યોગયુક્ત યુક્તિયુક્ત સેવાધારી છે તે સેવા કરતા પણ સદા ઉપરામ રહે છે. એવું નથી સેવા વધારે છે એટલે અશરીરી નથી બની શકતા, પરંતુ યાદ રહે કે મારી સેવા નથી, બાપે આપી છે તો નિર્બંધન રહેશો, ટ્રસ્ટી છું, બંધન મુક્ત છું એવી પ્રેક્ટિસ કરો. અતિના સમયે અંતની સ્ટેજ કર્માતીત અવસ્થાનો અભ્યાસ કરો. જેવી રીતે વચ્ચે વચ્ચે સંકલ્પના ટ્રાફિકને કંટ્રોલ કરો છો, એવી રીતે અતિના સમયે અંતની સ્ટેજનો અનુભવ કરો. ત્યારે અંતના સમયે પાસ વિથ ઓનર બની શકશો. સ્લોગન છે, શુભ ભાવના કારણને નિવારણમાં પરિવર્તન કરી દે છે. શુભ ભાવના કારણને નિવારણમાં પરિવર્તન કરી દે છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા. રૂહાની રોયલ્ટી અને પ્યોરિટીની પર્સનાલિટી ધારણ કરો. રૂહાની રોયલ્ટી અને પ્યોરિટીની પર્સનાલિટી ધારણ કરો. આજની પોઈન્ટ છે, પવિત્રતા બ્રાહ્મણ જીવનના વિશેષ જન્મની વિશેષતા છે. પવિત્ર સંકલ્પ બ્રાહ્મણોની બુદ્ધિનું ભોજન છે. પવિત્ર દ્રષ્ટિ બ્રાહ્મણોની આંખોની રોશની છે. પવિત્ર કર્મ બ્રાહ્મણ જીવનનો વિશેષ ધંધો છે. પવિત્ર સંબંધ અને સંપર્ક બ્રાહ્મણ જીવનની મર્યાદા છે. એવી મહાન ચીજને અપનાવવામાં મહેનત નહીં કરો, હથથી અપનાવો. આ પવિત્રતા તો તમારા જીવનનું વરદાન છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.